એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ એ છે જેમ્સ મેકબ્રાઇડની ખૂબ જ ચર્ચાયેલી નવલકથા ડિકન કિંગ કોંગ.
હા, મેકબ્રાઇડ તો મતલબ કે સમકાલીન અમેરિકન સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે. પેલી એમની ધ કલર ઓફ વોટર તો ખૂબ જાણીતી છે.
બરાબર. અને ધ ગુડ લોર્ડ બર્ડ માટે તો નેશનલ બુક એવોર્ડ પણ મળેલો છે. એમની લખવાની રીત જ અલગ છે, નહીં?
ચોક્કસ. ખાસ કરીને જે રીતે તેઓ આફ્રિકન અમેરિકન અનુભવને માનવતા, ઇતિહાસ, સંગીત અને ખાસ તો રમૂજ સાથે વણી લે છે ને, એ અદ્ભુત છે. વાર્તા જાણે જીવતી થઈ જાય.
અને ડિકન કિંગ કોંગ આ આપણને લઈ જાય છે 1969ના બ્રુકલિન. એમાં ખાસ કરીને કોઝ હાઉસીસ નામનો એક હાઉસિંગ પ્રોજેક્ટ છે ત્યાં.
હા, અને એ જગ્યા એટલે જાણે નાનકડું વિશ્વ. દક્ષિણથી આવેલા આફ્રિકન અમેરિકનો, પછી પેલા ઇટાલિયન ડોક વર્કર્સ, આઈરિશ પોલીસવાળા, બધા સાથે રહે છે.
સાથી પણ રહે અને ક્યારેક સામસામે પણ આવી જાય. બધાના પોતાના સંઘર્ષો છે, સપનાઓ છે, બહુ જટિલ વાતાવરણ છે.
અને બરાબર આ જ ગૂંચવાડાની વચ્ચે વાર્તા શરૂ થાય છે એક એકદમ આંચકાજનક ઘટનાથી. કોઝ હાઉસીસના જે એક વૃદ્ધ છે ડેકન સ્પોર્ટકોટ, બધા એમને માન આપે પણ બિચારા દારૂની લતમાં ફસાયેલા.
એટલે કે કફી લેમ્કિન ઉર્ફે સ્પોર્ટકોટ.
હા, એ જ. એ શું કરે છે કે દિવસના અજવાળામાં કેટલાય લોકોની સામે એક 19 વર્ષના છોકરા પર, ડીમ્સ ક્લેમેન્સ પર ગોળી ચલાવી દે છે.
ઓ, અને આ ડીમ્સ એટલે પેલો ડ્રગ ડીલર?
હા, પ્રોજેક્ટનો જાણીતો ડ્રગ ડીલર. એટલે આ ઘટનાથી જ આખી વાર્તા, મતલબ કે એનું એન્જિન શરૂ થાય છે. અને એક પ્રશ્ન ઊભો થાય છે જે છેક સુધી પીછો નથી છોડતો,
કે સ્પોર્ટકોટે આવું કેમ કર્યું? એ માણસ જે સામાન્ય રીતે કોઈને નુકસાન ન પહોંચાડે, એણે આવું પગલું કેમ ભર્યું?
બરાબર. એટલે આ કોઈ સીધી સાધી ડિટેક્ટિવ સ્ટોરી નથી કે કોણે કર્યું, પણ એનાથી ઊંડી વાત છે શા માટે કર્યું એ સમજવાની કોશિશ છે.
ચાલો એ દ્રશ્ય પર થોડી વધુ વાત કરીએ. સપ્ટેમ્બર 1969, કોઝ હાઉસીસનો ચોક, ભીડભાડવાળો.
અને ત્યાં આવે છે 71 વર્ષના સ્પોર્ટકોટ, લથડ્યા ખાતા. ફાઇવ એન્સ બેપ્ટિસ્ટ ચર્ચના ડીકન છે. એક જમાનામાં તો બેઝબોલ કોચ હતા, પણ અત્યારે દારૂને લીધે એમની હાલત ખરાબ છે. છતાંય લોકો એમને ચાહે છે, એમાં નવાઈ નથી.
અને એમની સામે છે ડીમ્સ ક્લેમન્સ, 19 વર્ષનો, જે એક સમય સ્પોર્ટકોટનો જ માની તો વિદ્યાર્થી હતો, ખરું ને?
હા,
તેજસ્વી બેઝબોલ ખેલાડી.
હા, એ જ ડીમ્સ. અને આજે એ જ છોકરો પ્રોજેક્ટનો કુખ્યાત ડ્રગ ડીલર બની ગયો છે. કેવી વક્રતા!
પછી શું થાય છે?
સ્પોર્ટકોટ સીધો ડીમ્સ પાસે જાય છે, પોતાની જૂની પેલી .38 કેલિબરની રિવોલ્વર કાઢે છે અને બધાની વચ્ચે, ડીમ્સના કાનની એકદમ નજીક, ધડામ ગોળી ચલાવે છે.
બાપરે, અફરતફરી મચી ગઈ હશે.
હાસ તો, પણ સૌથી વિચિત્ર વાત તો એ છે કે થોડીવાર પછી સ્પોર્ટકોટને પોતાને જ યાદ નથી હોતું કે એમણે આવું કેમ કર્યું. એ પોતે જ મૂંઝવણમાં હોય છે.
આ બંને પાત્રો, સ્પોર્ટકોટ અને ડીમ્સ, એમનો સંબંધ પણ કેટલો જટિલ લાગે છે. એક સમયે ગુરુ શિષ્ય, કદાચ એથી વધુ, અને આજે
બિલકુલ. સ્પોર્ટકોટ જાણે એ આખા સમુદાયના ભૂતકાળનું પ્રતીક છે, સારું અને ખરાબ બંને. અને પેલી એમની મૃત પત્ની હેટી સાથે જે વાતો કરે છે ને દારૂના નશામાં,
હા, એ તો એમના દુઃખ, એમના અપરાધ ભાવનો પડગો છે.
સાચી વાત. અને બીજી બાજુ ડીમ્સ, એ તો જાણે વેડફાઈ ગયેલી પ્રતિભાનું જીવતું જાગતું ઉદાહરણ. સમુદાયે એનામાં કેટલી આશા રાખી હતી અને એ બધું ડ્રગ્સમાં ગયું.
અને પછી જે થાય છે, મતલબ ગોળીબાર પછી, એ આખા કોઝ હાઉસે સમુદાયનું ચરિત્ર બતાવે છે. આશ્ચર્ય, ડર, બધું જ છે. પણ
તરત જ બધા એક થઈ જાય છે સ્પોર્ટકોટને બચાવવા માટે. એક અલિખિત નિયમ જાણે કામ કરવા માંડે છે.
પોલીસ આવે, પૂછપરછ કરે, પણ કોઈ મું ખોલવા તૈયાર નહીં. એકદમ સામૂહિક મૌન. આ શું માત્ર વફાદારી છે કે પછી પેલી સિસ્ટમ પ્રત્યેનો અવિશ્વાસ પણ છે?
મને લાગે છે કે બંને છે. જુઓ, આ લોકોએ વર્ષો સુધી સરકારી તંત્રની ઉપેક્ષા જ જોઈ છે, ભેદભાવ સહન કર્યો છે, એટલે પોલીસ એમના માટે કોઈ બહારની શક્તિ જેવી છે, રક્ષક જેવી ઓછી.
એટલે પોતાના માણસને બચાવવાની વૃત્તિ પહેલી આવે.
સ્વાભાવિક છે, ભલે એ ખોટો હોય. આજ તો 1969ના શહેરી અમેરિકાનું, ખાસ કરીને આવા સમુદાયોનું સત્ય છે. ગૌરવ ટકાવી રાખવું, સમુદાય ટકાવી રાખવો એ જ મોટો સંઘર્ષ છે.
આ સમુદાયમાં બીજા પણ એવા લોકો છે જે એને જોડી રાખે છે, જેમ કે પેલી સિસ્ટર જી જ્યોર્જિન, ચર્ચની સંચાલક.
હા, એકદમ વ્યવહારુ અને મક્કમ, સમુદાયની નૈતિક ધરી જેવી. સ્પોર્ટકોટને થપકો પણ આપે અને જરૂર પડે તો એનું રક્ષણ પણ કરે.
અને સ્પોર્ટકોટનો પેલો લંગોટિયો યાર, હોટ સોસેજ.
હા હા, એનો પીવાનો સાથી પણ ખરો અને વફાદાર દોસ્ત પણ. એનાથી વાર્તામાં થોડી હળવાશ આવે છે. અને પછી છે જોબ પેક, આઈરિશ પોલીસવાળો.
એ પણ અનુભવી લાગે છે.
હા, એ કોઝ હાઉસીસના અંદરના સમીકરણો સમજે છે. એની તપાસ કરવાની રીત અલગ છે.
એટલે જેમ આપણે વાત કરી, આ ગોળીબાર તો ખાલી શરૂઆત છે, ખરી વાર્તા તો એ પછી ખુલે છે. સંબંધો, રહસ્યો, ભૂતકાળના ઓછાયા.
બરાબર. સમુદાયની વાત છે, દુઃખની વાત છે, યાદોની વાત છે, વિશ્વાસ અને છેલ્લે મુક્તિની શોધની વાત છે.
અને આ ગોળીબારના પડઘા ખાલી કોઝ હાઉસીસમાં જ નથી રહેતા, એમને બહારના લોકો પણ આવે છે.
હા, એ જ તો રસપ્રદ છે. જાણે કોઈ ચુંબક હોય એમ બીજા પાત્રો ખેંચાઈ આવે છે, વાર્તા વધારે ગૂંચવાય છે. એક છે પેલો થોમસ ધી એલિફન્ટ.
એલિફન્ટ ભારે નામ છે, કોણ છે?
એક ઇટાલિયન માફિયા સ્મગલર છે, પણ થોડો વિચિત્ર, એકાંત પ્રિય. એ કોઝ હાઉસીસથી દૂર રહે છે, પણ એને એવું લાગે છે કે ડિમ્ઝે એની પાસેથી એક બહુ કિંમતી પ્રાચીન વસ્તુ ચોરી લીધી છે.
ઓ, કઈ વસ્તુ?
પેલી પ્રાગૈતિહાસિક વિનસ ઓફ વિલેન્ડોર્ફની એક નાનકડી મૂર્તિ. હકીકતમાં આ એની ગેરસમજ છે, પણ એ જ એને કોઝ હાઉસીસ સુધી લઈ આવે છે.
એટલે એક સ્મગલર આવી ગયો અને જાણે એટલું ઓછું હોય એમ.
હા, બીજો એક ખતરનાક માણસ પણ આવે છે, બંચમૂન, દક્ષિણથી આવેલો ભાડૂતી હત્યારો.
હત્યારો? એ કેમ?
ડિમ્ઝના કોઈ જૂના સાથીએ એને બોલાવ્યો છે બદલો લેવા માટે. એને એમ કે ડિમ્ઝ ગોળીબારમાં મરી ગયો છે.
બાપરે, એટલે હવે કોઝ હાઉસીસમાં ચર્ચના લોકો, પોલીસ, પેલો ઇટાલિયન સ્મગલર, એક હત્યારો, બધા ભેગા થયા છે.
હા, બધા પોતપોતાના ઈરાદા સાથે. જાણે સ્ટેજ તૈયાર થઈ ગયું છે કોઈ મોટા નાટક માટે. ગમે ત્યારે કંઈ પણ બની શકે.
આ બધી બહારની ગૂંચવણો ચાલી રહી છે, પણ અંદર પાત્રોના મનમાં પણ યુદ્ધ ચાલુ છે. સ્પોટકોટની જ વાત કરીએ તો પેલી પત્ની હેટીના મૃત્યુનો શોક.
હા, અને એ દારૂનું વ્યસન. એ એને કોરી ખાય છે, અને પેલી હેટીના ભૂત સાથેની એની વાતો, એ ખરેખર હૃદયસ્પર્શી છે.
એ તો જાણે એના મનનો અવાજ છે, એનો અપરાધ ભાવ, એના વચનો જે ભૂલી ગયો છે.
બરાબર. એ જાણે પોતાની જાત સાથે જ લડી રહ્યો છે, ભૂતકાળનો બોજ લઈને ફરે છે. શું એ આમાંથી બહાર આવી શકશે એ જોવાનું રહે છે.
અને ડિમ્સ, એના મનમાં શું ચાલતું હશે? એક બાજુ એનો સારો ભૂતકાળ, બેઝબોલનો સ્ટાર બનવાની શક્યતા, અને બીજી બાજુ આ ડ્રગ્સની દુનિયા.
ચોક્કસ, એના મનમાં પણ સંઘર્ષ છે. લેખક આપણને એની ઝલક આપે છે. ક્યાંક એને ખબર છે કે આ ખોટો રસ્તો છે, પણ એમાંથી નીકળવું કેવી રીતે? સ્પોટકોટ સાથેનો સંબંધ તૂટી ગયો છે, એનો પણ ડંખ છે. આ ગોળીબાર કદાચ એને હચમચાવી નાખે છે.
અને પેલો બહારનો માણસ, ધી એલિફન્ટ, એ તો ખાલી પેલી મૂર્તિ શોધવા આવ્યો હતો ને.
હા, પણ એની યાત્રા બહુ રસપ્રદ રીતે વળાંક લે છે. એ આવ્યો હતો પોતાના સ્વાર્થ માટે, પણ ધીમે ધીમે કોઝ હાઉસના લોકોના સંપર્કમાં આવે છે. એની એકલતા, એના પેલા માફિયાના બંધનો, એમાંથી એ જાણે અજાણતા બહાર આવવા લાગે છે.
એટલે એને પણ કંઈક નવું મળે છે.
હા, આ સમુદાય જે એના માટે સાવ અજાણ્યો હતો, ત્યાં એને એક અણધાર્યું જોડાણ મળે છે, કદાચ જીવનનો નવો અર્થ પણ. એ બતાવે છે કે માણસ માણસ વચ્ચે ક્યારે, ક્યાં, કેવી રીતે સંબંધ બંધાઈ જાય એ કહેવાય નહીં.
જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ રહસ્યો પણ ખુલતા જાય છે, નહીં? અને એ જ રહસ્યો બધાને જોડે છે. મુખ્ય રહસ્ય તો હેટી સાથે જોડાયેલું છે.
બિલકુલ, એ જ તો વાર્તાનું હાર્દ છે. હેટીને વર્ષો પહેલા ચર્ચના ભોયરામાં એક જૂનું ઓર્ગન હતું, એની અંદર છુપાવેલા પૈસા મળ્યા હતા, ઘણા બધા પૈસા.
ઓહ, કોના હતા એ પૈસા?
એ પૈસા દાયકાઓ પહેલા હેટીના એક જૂના માલિકે મૂક્યા હતા. અને એ માલિક કોણ? ધ એલિફન્ટની માના પિતા.
શું વાત છે! કેટલા બધા તાણાવાણા જોડાયેલા છે. એટલે આ આફ્રિકન અમેરિકન ચર્ચ અને ઇટાલિયન માફિયા પરિવાર અજાણતા જ એક ઇતિહાસથી જોડાયેલા હતા.
હા, અને હેટી તો પ્રામાણિક હતી. એ આ પૈસા મૂળ માલિકના વારસદાર એટલે કે ધ એલિફન્ટના પરિવારને પાછા આપવા માંગતી હતી. એણે આ વાત સ્પોટકોટને કહી પણ હતી.
પણ સ્પોટકોટ એ તો દુઃખ અને દારૂના નશામાં,
હા, એ લગભગ ભૂલી જ ગયો હતો. એક વચન જે પાળી શક્યો નહોતો એનો અપરાધભાવ એને કોરી ખાતો હતો.
અને આ જ પૈસા પર ડીમ્સની નજર હતી.
બરાબર, ચર્ચમાં મદદ કરવા જતો ત્યારે એને ક્યાંકથી ગંધ આવી ગઈ હતી, એટલે એ હવે આ પૈસા લઈને ભાગી જવાનું વિચારતો હતો.
અચ્છા, તો હવે ગોળીબારની ઘટના સમજાય છે. સ્પોટકોટે ગોળી કેમ ચલાવી એનો અર્થ હવે સ્પષ્ટ થાય છે.
હા, એ કોઈ ગુસ્સાનું પરિણામ નહોતું, એ એક અર્ધજાગૃત અવસ્થામાં રક્ષણ કરવા માટેનું પગલું હતું.
એટલે કે એ ડીમ્સને રોકવા માંગતો હતો.
બરાબર, ગોળી ચલાવવાની થોડીવાર પહેલાં જ એણે ડીમ્સને ચર્ચ તરફ જતા જોયો હતો, પૈસા ચોરવાના ઈરાદાથી. ભલે સ્પોટકોટ પૂરેપૂરો હોશમાં નહોતો, પણ એના મનના ઊંડાણમાં ક્યાંક એની પત્ની હેટ્ટીની યાદ હતી. એના પૈસા એની પ્રામાણિકતાની બચાવવાની ઈચ્છા હતી.
એટલે એ હેટ્ટીના વારસાનો અપમાન થતું રોકવા માંગતો હતો.
હા, કદાચ ડીમ્સને મારવાનો ઈરાદો નહોતો, પણ એને ચેતવવાનો, રોકવાનો હતો. એક એવું કામ જે પ્રેમ અને રક્ષણની ભાવનામાંથી આવ્યું, ભલે એક ક્ષણે યથાર્થિક લાગતું હોય.
વાહ, આ તો ખરેખર વાર્તાને એક નવો જ ઓપ આપે છે, અને એ પણ બતાવે છે કે યાદો, ભૂતકાળ એ વર્તમાન પર કેટલો ઊંડો પ્રભાવ પાડી શકે છે. પેલું વાક્ય છે ને નવલકથામાં, ધ પાસ્ટ ઇઝ અ બોનયાર્ડ બટ ઇટ્સ અ રિચ બોનયાર્ડ.
બરાબર, ભૂતકાળ ભલે હાડપિંજર જેવો લાગે, પણ એ સમૃદ્ધ છે. એમાંથી જ આપણું આજ બને છે. અને આટલી બધી ગૂંચવાણવાળી, ઘણા બધા સ્તરોવાળી વાર્તા કહેવા માટે મેકબ્રાઇડ જે શૈલી વાપરે છે એ પણ કમાલની છે.
હા, એ ત્રીજા પુરુષમાં બધું કહે છે ને, જાણે બધું જ જાણતા હોય એમ.
હા, થર્ડ પર્સન ઓમ્નિશિયન્ટ, એનાથી એ લગભગ દરેક પાત્રના મનમાં શું ચાલે છે, એમના વિચારો, એમની લાગણીઓ બધું જ આપણને બતાવી શકે છે. એવું લાગે જાણે આખો કોઝ હાઉસિસ સમુદાય જ પોતાની વાત કહી રહ્યો છે.
અને ભાષા એમાં એકદમ લય છે, જાણે સંગીત હોય.
ચોક્કસ, મેકબ્રાઇડ પોતે સંગીતકાર પણ છે, એનો પ્રભાવ દેખાય છે. 1969ના બ્રુકલિનની જે અસલી બોલી છે, જે લહેકા છે, શબ્દો છે, એ બધું એટલું સહજ રીતે વાપરે છે કે પાત્રો આપણી નજર સામે જીવતા થઈ જાય.
અને રમૂજ, ગંભીર વાતોની વચ્ચે પણ હસવું આવી જાય.
એ જ તો એમની ખાસિયત છે. પાત્રોની ખામીઓમાંથી, એમની વિચિત્રતામાંથી, પરિસ્થિતિની વક્રતામાંથી એ રમૂજ શોધી કાઢે છે, અને એનાથી પેલી કરુણા છે ને, એ વધારે ઘેરી બને છે.
પ્રતિકોનો ઉપયોગ પણ સરસ કર્યો છે. પેલું ફાઇવ એન્ડ્સ બેપ્ટિસ્ટ ચર્ચ એ ખાલી મકાન નથી.
ના, એ તો સમુદાયનું ધબકતું હૃદય છે. અને બેસબોલ, જે સ્પોટકોટ અને ડીમ્સ બંને સાથે જોડાયેલું છે, એ જાણે ગુમાવેલી યુવાની, તૂટેલા સપનાનું પ્રતીક બની જાય છે.
અને પેલો કિંગ કોંગ મૂનશાઇન, સ્પોટકોટનો દારૂ,
આ એ ખાલી નશો નથી, એ દુઃખમાંથી ભાગવાની પણ અંતે વિનાશ તરફ લઈ જતી શક્તિનું પ્રતીક છે.
વાર્તા પછી પરાકાષ્ઠા પર પહોંચે છે, બ્રુકલિનના કિનારે, જ્યાં બધા ભેગા થાય છે.
હા, એ દ્રશ્ય તો અદ્ભુત છે. ધી એલિફન્ટ, પેલી મૂર્તિ જે ખરેખર પૈસાની થેલી જેવું માનીને શોધવા આવ્યો છે, બંચમૂન ડીમ્સને મારવા આવ્યો છે, અને ચર્ચના લોકો સિસ્ટર જીનિયા ગેવાનીમાં પેલું જૂનું ઓર્ગન ખસાડવા આવ્યા છે જેમાં પૈસા છે.
બધા એક સાથે
અરાજકતા ફેલાઈ ગઈ હશે,
પૂરેપૂરી અરાજકતા.
ગેરસમજ, આગ, ગોળીબાર, બધું જ. અને આ બધી અંધાધૂંધીની વચ્ચે સ્પોટકોટને જાણે વર્ષો પછી બધું સ્પષ્ટ દેખાય છે. એ પોતાનો જીવ જોખમમાં મૂકીને ધી એલિફન્ટને બચાવે છે,
અને એ બંને વચ્ચેનો પેલો વિચિત્ર સંબંધ,
હા, એ વધારે મજબૂત બને છે. અને ત્યાં જ પૈસાના રહસ્ય પરથી પણ પડદો ઉંચકાય છે. કેવી રીતે આફ્રિકન અમેરિકન ચર્ચ અને ઇટાલિયન માફિયાનો ઇતિહાસ જોડાયેલો હતો એ વાત બહાર આવે છે.
તો અંતે શું થાય છે? બધું થાળે પડે છે?
હા, પણ બહુ રસપ્રદ રીતે. ધી એલિફન્ટ, જેને હવે પૈસા કરતાં સંબંધો વધુ કિંમતી લાગે છે, એ સમુદાયનો અણધાર્યો મદદગાર બની જાય છે. હેટ્ટીના પૈસાનું રહસ્ય પણ ઉકેલાય છે, એ ચર્ચના કામમાં વપરાય છે.
અને ડીમ્સ,
ડીમ્સને જાણે બીજો મોકો મળે છે. એ ગાયબ થઈ જાય છે ડ્રગ્સની દુનિયામાંથી, કદાચ કોઈ નવી શરૂઆત કરવા.
અને સ્પોટકોટ, એનું શું?
સ્પોટકોટ, જેણે આખરે ભલે અજાણતા હેટ્ટીને આપેલું વચન પાળ્યું, એને એક જાતની શાંતિ મળે છે. એના મન પરનો ભાર હળવો થાય છે. દારૂ છોડશે કે નહીં એ ખબર નથી, પણ એ થોડો સ્વસ્થ થાય છે. અંત સુખદ છે, પણ કોઈ પરીકથા જેવો નહીં, એકદમ વાસ્તવિક.
જીવન ચાલતું રહે છે, કોઝ હાઉસીસ બદલાયું છે પણ ટકી રહ્યું છે સમુદાયની શક્તિથી.
બરાબર. એટલે આખી નવલકથામાંથી જે મુખ્ય વિષયો સામે આવે છે એમાં સૌથી મોટો તો આ જ છે, સમુદાયની શક્તિ. ગમે તેટલી મુશ્કેલી હોય, અંદર ગમે તેટલા મતભેદ હોય, પણ જ્યારે બહારથી આફત આવે
ત્યારે બધા એક થઈ જાય છે.
હા, અને એ પણ કે આ સમુદાય પોતાના એવા સભ્યોને પણ નથી છોડતો જે ભૂલો કરે છે, જે ખામીવાળા છે. એમને સ્વીકારે છે, એમનું રક્ષણ કરે છે. પેલું વાક્ય છે ને, સમ ફોક્સ ઇઝ બેન્ડ બટ ધ એન્ડ બ્રોકન.
કેટલાક લોકો વળી ગયેલા હોય છે પણ તૂટી ગયેલા નથી હોતા. અને પેલું બીજું, અ કમ્યુનિટી ઇઝ ઓનલી એઝ સ્ટ્રોંગ એઝ ઇટ્સ વીકેસ્ટ મેમ્બર.
સાચી વાત. વિશ્વાસ, કૃપા, મુક્તિ આ બધું પણ કેન્દ્રમાં છે. ચર્ચ અહીં ખાલી પૂજાનું સ્થળ નથી, એ આશાનું, ક્ષમાનું કેન્દ્ર છે. સ્પોર્ટ કોર્ટ, એલિફન્ટ, ડીમ્સ બધા પોતપોતાની રીતે મુક્તિ તરફની સફર કરે છે.
અને પેલો વિચાર કે આપણે બધા ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ.
હા, સર્વવ્યાપી જોડાણ. દેખીતી રીતે સાવ જુદા લાગતા લોકોના જીવનના દોરા પણ કેવી રીતે ગૂંથાયેલા હોય છે. ભૂતકાળની અસર વર્તમાન પર કેવી રીતે પડે છે. દરેક નાના મોટા કામનો પડઘો પડે છે, જાણે એક જાળ હોય. ગોડ્સ વિલ ઇઝ અ મિસ્ટ્રી, ફીલ ધ ટગ. ઈશ્વરની ઈચ્છા એક રહસ્ય છે, બસ એનું ખેંચાણ અનુભવો.
દુઃખનો સામનો કરવો, યાદો સાથે જીવવું, અને માણસ ગમે તેટલો ખામીવાળો હોય એનામાં પણ ક્યાંક ભલાઈ રહેલી હોય છે એ જોવું. મેકબ્રાઇડ આ બધું બહુ સુંદર રીતે બતાવે છે.
હા, કોઈ પાત્ર એકદમ સારું કે એકદમ ખરાબ નથી, બધામાં સારા નરસા બંને પાસા છે. અને જાતિ અને વર્ગના મુદ્દાઓ પણ છે, પણ કોઈ ઉપદેશ આપ્યા વગર, બસ એક નિરીક્ષણ તરીકે.
આટલા બધા ગંભીર વિષયો છે, છતાં વાંચતી વખતે એક હૂંફ લાગે છે, આનંદ આવે છે, જાણે જીવનની ઉજવણી થતી હોય એવું લાગે.
હા, એવું લાગે કે આપણે પોતે જ કોઝ હાઉસીસના એ ચોકમાં ઊભા છીએ, આ બધા પાત્રોની સાથે છીએ, એમના દુઃખમાં દુઃખી અને એમના નાના નાના આનંદમાં ખુશ.
પેલી રમૂજ એ ખરેખર બહુ સહજ રીતે આવે છે, નહીં?
હા, બિલકુલ. પાત્રોની વિચિત્રતામાંથી, પરિસ્થિતિમાંથી જે નીકળે છે, એનાથી ગંભીર વાત પણ હળવી લાગે છે.
અંતે મન પર જે છાપ રહી જાય છે એ છે પેલા અદૃશ્ય બંધનોની, જે આપણને જોડી રાખે છે, ટકાવી રાખે છે.
દયા, વફાદારી, ક્ષમા, આ બધી બાબતોની શક્તિ. દુનિયા ભલે ગમે તેવી હોય, આ ગુણો હજુ પણ કેટલા મહત્વના છે સમજાય છે.
આ વાર્તા પછી વિચાર આવે કે આપણા પોતાના સમુદાયોમાં એવા કયા બંધનો છે જે આપણને જોડી રાખે છે, અને આપણે પોતે પોતાની અને બીજાની ભૂલો પ્રત્યે, ખામીઓ પ્રત્યે કેવી રીતે વધુ સમજણ રાખી શકીએ.
ખરેખર આ નવલકથા શહેરી સમુદાયો માટેના આપણા જે પૂર્વગ્રહો હોય ને એને તોડી નાખે છે, અને બતાવે છે કે સામાન્ય લાગતા જીવનમાં પણ કેટલી અસાધારણ સુંદરતા, કેટલી જટિલતા અને કેટલું મહત્વ છુપાયેલું હોય છે.
મને લાગે છે કે આ વાર્તાનો સાર એ છે કે સમુદાયની સાચી તાકાત એના સભ્યો વચ્ચેના એ અતૂટ બંધનમાં છે, ભલે એ બંધન અપૂર્ણ કેમ ન હોય, એ જ એમને મોટામાં મોટા પડકારો સામે ટકાવી રાખે છે.
અને એ પણ કે સામાન્ય દેખાતા ભૂલો કરતા માણસોમાં પણ પ્રેમ કરવાની, વફાદાર રહેવાની અને છેવટે મુક્તિ પામવાની અદ્ભુત ક્ષમતા રહેલી હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.